શ્રી ગણેશને નમો છું, શ્રી અચ્યુત સદગુરુને નમો છું. તમે દેહધારી હોવા છતાં દેહાતીત છો, ગુણવાન હોવા છતાં નિર્ગુણ છો, તમને દેહમાં મમત્વ નથી. બાળપણમાં જ તમે વિષ પીને પોતાના પ્રાણ શોષી લીધા અને દાવા અગ્નિનું પાન કર્યું. તમે વૈકુંઠમાં વિરાજો છો છતાં તમને દેહ અભિમાન નથી. તમે ગોવાર જેવા થઈ તેમની સાથે રમો છો. કર્મના બળથી અડકાયું અભડાયું કરી અનેક કષ્ટ વેઠી લોકો તમને પામવા મથે છે અને તમે ગોવાર સાથે બેસી જમો છો. 16,000 સ્ત્રીઓ સાથે તમે રમો છો છતાં તમને બાર બ્રહ્મચારી માની સનત કુમાર તમને નમે છે. તમારા બ્રહ્મચર્યની કીર્તિને લીધે સુખ નારદ અને હનુમાન તમારા પગે પડે છે. ગોપીને અદ્ભુત પ્રેમથી, ગાયોને વીણાના ગીતથી અને ગોવારને તમારા સંગથી તમે તાર્યા. દુષ્ટબુદ્ધિ કંસ અને અપરાધી પારધીને તમે તાર્યા. તમારી કૃપાનો પાર નથી. ગુરુપુત્રને યમ પાસેથી પાછો આણનાર શ્રીકૃષ્ણ સ્વદેહનો ત્યાગ કરી પોતાના ધામમાં ગયા. શ્રીકૃષ્ણનું એ સ્વધામ પધારવાનું બ્રહ્માદિને પણ સમજાયું નથી. શ્રી સુખ કહે છે, હે પરીક્ષિત રાજા, શ્રીપતિ નિજ ધામમાં જવા નીકળ્યા તે વખતે તેમના દર્શનથી બ્રહ્મા, ભવાની સહ શિવજી, ઇન્દ્ર અને સર્વદેવ પોતાના ગણ સહ વિમાનમાં બેસી તેમના દર્શને પધાર્યા. શંકાદિ મુનિઓ, દક્ષ આદિ પ્રજાપતિ, અર્યમાદિ પિતૃવો, કપિલ આદિ મહાસિદ્ધ ગંધર્વ, વિદ્યાધર, યક્ષ, ચારણ, કિન્નર, વિભીષણ આદિ રાક્ષસ, પાતાળના મહોરોગ નામના સર્પ, દત્તાત્રેય આદિ દ્વિજ, નારદ અને ગરુડાદિ પક્ષી, રંભા, ઉર્વશી અને મેનકા આદિ અપ્સરા શ્રીકૃષ્ણના દર્શન માટે ઉત્સુક થઈ આવ્યા. શ્રીકૃષ્ણના નિવારણના દર્શન માટે દેવોના સમુદાય એકત્ર થયો. શ્રીકૃષ્ણની સુંદર ઘનશ્યામ અતિ મનોહર મૂર્તિનું પુનઃ દર્શન થશે નહીં એમ જાણી દેવો પોતે તેમના અવતારના કર્મનું વર્ણન કરતા અને તેમના ચરિત્રના ગીત ગાતા શ્રીકૃષ્ણનું નિવારણ દર્શન કરવા ત્યાં સત્વર એકઠા થયા. ચારે બાજુએ વિમાનોથી આકાશ છવાઈ ગયું. શ્રીકૃષ્ણને સન્મુખ જોઈ તેમનું ચિત્ત ભક્તિથી પીગરી ગયું. તેઓ દિવ્ય પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. જય જયકારની ગર્જનાથી આકાશ ગાજી રહ્યું. શ્રીકૃષ્ણની શ્યામ મૂર્તિ દિવ્ય પુષ્પોથી અનહદ શોભવા લાગી. બ્રહ્મા પોતાના સરખી વિભૂતિ સહ સદાશિવ અને પોતાના અંશ ઇન્દ્રાદી દેવને જોઈ શ્રીકૃષ્ણએ પોતાના કમર જેવા નેત્ર સહજ બંધ કર્યા. કારણ કે પોતે દ્વારકામાં હતા ત્યારે સર્વદેવોએ જાતે આવી પોતાના આશ્રમમાં પધરાવવાની વિનંતી કરી હતી અને કહ્યું હતું અમે સર્વ ઇન્દ્રાદી લોકપાર તારા કિંકર છીએ, તેથી નિજ ધામ જતી વખતે અમારા લોકમાં આવી તે પવિત્ર કરવો. શ્રીહરિએ તેમ કરવા પોતે કબૂલ કર્યું હતું અને કહ્યું હતું, યાદવ કુળનો નાશ થયા પછી છેલ્લે તે માર્ગે હું આવીશ. શ્રીકૃષ્ણનું આ વચન સાંભળી દેવોને અત્યંત સંતોષ થયો. તેઓ બોલ્યા, શ્રીહરિ અમને વશ થયા છે, તેથી તેણે અમારું વચન અમાન્ય રાખ્યું નહીં. હવે તે સંધિનો લાભ લેવા માટે સર્વદેવોનો સમુદાય ત્યાં એકત્ર થયો હતો. તેમને અભિમાન આવ્યું હતું, તે ઉતારવું હતું. તેથી શ્રીકૃષ્ણએ પોતાના નેત્ર ઢાંકી દીધા, પોતે પરિપૂર્ણ આત્મા સ્વરૂપ હતા એટલે નેત્ર બંધ કરે કે ઉઘાડા રાખે તેથી તેમની સ્થિતિમાં અધિક ન્યૂન થવાનું ન હતું. પરિપૂર્ણ પરબ્રહ્મા સ્વરૂપ શ્રીકૃષ્ણએ નેત્ર ઢાંકી સમાધિમાં માયારૂપ મિથ્યા ભાવ દેખાડ્યો અને યોગીને સ્વચ્છંદ મૃત્યુ છે પણ શ્રીકૃષ્ણની ગતિ અતકર્ય છે એ વાત જ શ્રી સુખદેવ પરીક્ષિત રાજાને કહે છે. ઠરી ગયેલું ઘી પીગરે તેમ સગુણ હતું તે નિર્ગુણ થયું. જે યોગીઓએ કરિકારને જીત્યો છે અને જેને પોતાની ઈચ્છા પ્રમાણે મૃત્યુ પ્રાપ્ત થાય છે તે યોગી અગ્નિની ધારણા કરીને તે પ્રગટાવી પોતાના દેહને ભસ્મ કરી બ્રહ્મ સ્વરૂપ થઈ રહે છે. શ્રી કૃષ્ણનું સ્વરૂપ પરિપૂર્ણ હતું તે શા માટે યોગ કે ધારણા કરે? તેમનો દેહ તેમની લીલાની મૂર્તિ હતો એટલે શું દહન કરે? શ્રીકૃષ્ણનું સૌંદર્ય જગતને મોહિત કરે એવું છે. તેમના દર્શન કરતાં જ તેમાં મન ચોંટી જાય છે. લક્ષ્મી તેમના ચરણના દર્શનથી પોતાનું ભાન ભૂલી ગયા હતા. યોગી તેમનું સર્વદા ધ્યાન કરે છે. પોતે આત્મારામ હોવાથી જગતનું આરામ સ્થાન છે. પોતાની સાધકના ધ્યાનની સિદ્ધિ માટે લીલાથી ઘનશ્યામ મૂર્તિ ધારણ કરે છે. ઘી ઠારીને પુત્રી કરીએ તેમ શ્રીકૃષ્ણની ચૈતન્ય મૂર્તિ લીલાથી દેખાય છે. જેણે પ્રત્યક્ષ દાવાનળનું પાન કર્યું અને જેને કાલી નાગનું વિષ ચડ્યું નહીં તેનો દેહ કેવો અને એ દેહને મૃત્યુ શું? શ્રીકૃષ્ણ જેના હૃદયમાં પ્રગટે છે તે પોતે જ વિદેહી થાય છે તે શ્રીકૃષ્ણને દેહપણું કેવું? દર્પણમાં પ્રતિબિંબ પોતાને ઠેકાણે જ લઈ પામે છે તેમ શ્રીકૃષ્ણના દેહ સમ આભાસને સહજ પણ પ્રાપ્ત થયું હતું. જેનું નામ સ્મરણ કરવાથી ભક્તના જન્મ મરણ ટરે છે તે શ્રીકૃષ્ણને મૃત્યુ આવે તો ભક્તને કોણ ઉદ્ધારે? પોતાની માયાથી પોતે શ્રીકૃષ્ણ રૂપે પ્રગટ થયા અને પોતાની લીલા સંકેલી પોતાને સ્વરૂપે રહ્યા. દેહ લઈ ગયા નહીં કે છોડી ગયા પણ નહીં. ભક્તના ધ્યાનની સિદ્ધિ માટે લીલાથી મૂર્તિ રૂપે ઓતપ્રોત થયા અને પોતે નિજ ધામમાં ગયા. ભગવાન ભક્તના ધ્યાનની સિદ્ધિ માટે ભક્તના ભાવ પ્રમાણે દેહનું સ્થાપન કરે છે અને નિજ ધામમાં ન જતા ત્યાં જાય છે. શ્રીકૃષ્ણ જગતના આશ્રયરૂપ છે. શ્રીકૃષ્ણની સગુણ મૂર્તિનું દહન થતાં જગતનું દહન થશે. જેણે યશોદાને પોતાના પેટમાં કોટી બ્રહ્માંડ દેખાડ્યા તેના દેહનું દહન થતાં જગતની વાત જ રહેશે નહીં. આ પ્રમાણે તેની યોગ્યતા ઘણી જ મોટી જણાય છે. શ્રીકૃષ્ણનો દેહ વિદેહરૂપ છે ત્યાં દાહકતા કેવી? શ્રીકૃષ્ણનું આવવું અને જવું શ્રીકૃષ્ણ જ જાણે છે. વેદ પણ ત્યાં મૌન થાય છે. તેઓ સર્વની એવી કલ્પના હતી કે અમારી સાથે શ્રીકૃષ્ણ આવશે એવી માન્યતાથી દેવોનો સગરો સમુદાય સંતુષ્ટ થયો અને તેમણે મોટા આનંદ ઉત્સવનો આરંભ કર્યો. દેવે સ્વર્ગમાં દિવ્ય દદુંબી વગાડી અને પુષ્પની પુનઃ વૃષ્ટિ કરી. વૈકુંઠ આદિ દિવ્ય સંપત્તિ શ્રીકૃષ્ણએ પૃથ્વી પર આણી હતી તે હવે નિજધામ જતી વખતે અમારે સ્વાધીન કરશે એમ સમજી તેમને અત્યંત હર્ષ થયો અને પુનઃ પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. પરંતુ શ્રીકૃષ્ણ નિજધામમાં કેવી રીતે ગયા તે શિવ આદિ કોઈ દેવને સમજાયું નહીં. તેમને સર્વજ્ઞાનપણાનું અભિમાન રહ્યું નહીં. શ્રીકૃષ્ણની ગતિ અતકર્ય છે. સત્ય ધર્મ શ્રી ધૃતિ અને કીર્તિ વગેરે તેમની દિવ્ય સંપત્તિઓ શ્રી કૃષ્ણની સાથે પૃથ્વી પરથી દૂર થઈ શ્રી કૃષ્ણના ચરણમાં સત્ય વગેરે સંપત્તિ નિત્ય રહે છે તેની શેષ પૃથ્વી પરથી ગઈ એમ લાગશે, પણ જેના ચિત્તમાં શ્રી કૃષ્ણની મૂર્તિ સ્થિર થાય છે તેના ચિત્તમાં સત્ય ધર્મ શ્રી ધૃતિ અને કીર્તિનું સામ્રાજ્ય વસે છે. શ્રી કૃષ્ણ ભક્ત પર અનુગ્રહ કરવા પોતે લીલાથી મૂર્તિનું રૂપ ધારણ કરે છે તેની ગતિ બ્રહ્માદિકને પણ સમજાતી નથી. ઇન્દ્ર, બૃહસ્પતિ અને મુખ્યત્વે બ્રહ્મદેવને બ્રહ્મમાં નાખી શ્રી કૃષ્ણની જ ધામમાં પધાર્યા. શ્રીહરિની ગતિ અત્કર્ય છે, દેવને પણ તે સમજાય નહીં. તેથી વિસ્મિત થતાં તેઓ પોતપોતાને સ્થાને પધાર્યા. દેવાદિને પણ જે દૈવી ગતિ સમજાય નહીં તે સુખદેવ પરીક્ષિતને દ્રષ્ટાંતથી સ્પષ્ટ કરીને કહે છે. અપ્રમંડળમાં વીજળી ચમકે છે તે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તે ભૂમિ પરના મનુષ્યને સમજાતું નથી, તેમ શ્રી કૃષ્ણની ગતિ દેવને સમજાય નહીં. જે સર્વત્ર છે તેને આવવા જવાનું સ્થાન ક્યાં છે? આકાશને રહેવા માટે કોઈ સ્થાન મળવાનું નથી, તેમ શ્રી કૃષ્ણ પરમાત્મા સર્વત્ર છે, તેમને અન્યત્ર ગતિ નથી. આ પ્રમાણે શ્રી કૃષ્ણ નિજ ધામ સિધાવ્યા તેનો મહિમા અદ્ભુત છે. શ્રી કૃષ્ણની મહત્તાનો કોઈથી આકલન થઈ શકે એમ નથી, એમ જાણી બધા દેવ પોતપોતાને સ્થાને પાછા ગયા. દેવ પોતાને સર્વદ્રષ્ટા અને યોગની ગતિને જાણનાર માનતા હતા તથા માયાના નિયંતા પોતે છે એમ તેમને અભિમાન હતું. શ્રી કૃષ્ણની ગતિ જોઈ તેમનું અભિમાન ઉતરી ગયું અને તેઓ શ્રી કૃષ્ણની સ્તુતિ ગાતા પોતપોતાને સ્થાને ગયા. પૂર્વે શ્રી કૃષ્ણની ગતિ કહેવાયેલી છે જ, અને સ્પષ્ટ કરવા માટે શુક્રાચાર્યએ અતિશય પ્રેમથી રાજા પરીક્ષિતને ફરીથી કહે છે, હે પરીક્ષિત રાજા, સાંભળ, શ્રી કૃષ્ણ સર્વકારણના કારણ છે અને માયાને પણ શક્તિ આપનાર છે. જેને રૂપ, વર્ણ અને ગુણ નથી તેણે યદુવંશમાં અવતાર લઈ ગોવર્ધનના ઉદ્ધાર આદિ કર્મ કર્યા અને પોતાના કુળનો ક્ષય કર્યો એ સર્વ તેમની યોગ માયા છે. તે માયાની સત્તાથી મત્સ્ય, કુર્માદિ અવતાર શ્રી કૃષ્ણએ લીધા હતા. શ્રી કૃષ્ણને અવતાર નથી, તે પોતાના જ્ઞાન સ્વરૂપને અવતાર આપે છે. તેમનું ચરિત્ર અત્કર્ય છે. આરસામાં પ્રતિબિંબ અને હાવભાવ દેખાય તેમ શ્રી કૃષ્ણના યદુવંશમાં જન્મ અને કર્મ છે. આરસો હાથમાંથી મૂકી દઈએ કે પ્રતિબિંબ લય પામે છે, તેવું શ્રી કૃષ્ણનું નિવારણ છે. નટ જુદા જુદા વેશ લે છે અને કાઢી નાખે છે, ત્યારે જેમ નટનો નાશ થતો નથી તેમ શ્રી કૃષ્ણના અવતાર છે. શ્રી કૃષ્ણ યદુવંશમાં જન્મ લઈ કર્મ કર્યા છતાં તે અલિપ્ત હતા. તે જ દેહમાં વિદેહી કર્મ દેખાડ્યા. ગોવર્ધનને આંગળી પર 7 દિવસ ધરી રાખ્યો, દાવા અગ્નિનું પાન કર્યું, સમુદ્રને હટાવીને ત્યાં દ્વારકા નગરી વસાવી વગેરે વિદેહીના કર્મ કર્યા. સૃષ્ટિની સ્થિતિ તથા લય કરનાર નિત્ય મુક્ત પુરુષને અદ્ભુત શું છે? જગતને સર્જી, પારી અને સંહાર કર્યા છતાં શ્રી કૃષ્ણ અવિકારી જ છે, સર્વના અંતર્યામી છે. કર્મ કરવા છતાં તે અકર્તા છે અને નિજ રૂપે જ વિદેહી છે. તેમનો મહિમા અગાધ છે. શ્રી કૃષ્ણએ એ જ દેહે યમલોકમાં જઈ યમનો નિગ્રહ કરી પોતાના ગુરુના પુત્રને પાછો પૃથ્વી પર આણ્યો, સજીવન કર્યો. બ્રહ્માસ્ત્રની મહાશક્તિથી તમારી માતા ઉત્તરાના ગર્ભમાં તમને બરતા શ્રીચક્રને પ્રેરીને બચાવ્યા, કારણ કે તમારી માતા તેમને શરણ ગયા હતા. બ્રાહ્મણ પુત્રના ષષ્ઠી પૂજનના દિવસે અર્જુને યાદવોની સમક્ષ હું તેનું રક્ષણ કરીશ એવી પ્રતિજ્ઞા કરી હોવા છતાં તે બાળક મૃત્યુ પામ્યો. તે વખતે બ્રાહ્મણે તેની અતિશય નિર્ભત્સના કરી, તેથી અર્જુન શરમાઈ ગયો. તેથી શ્રીકૃષ્ણને કરુણા આવી અને ભક્તને સહાય કરવા તે દોડ્યા. અર્જુનને રથ સાથે ક્ષીરસાગરમાં લઈ જઈ નારાયણ પાસેથી બ્રિજપુત્રને દ્વારકામાં પાછો લાવ્યા. બાણાસુરનો ભુજભાર છેદ્યો અને તેની મદદે આવેલા શ્રીશંકરને નંદી, ભૃંગી, વીરભદ્ર, કાર્તિક સ્વામી સહવર્તમાન હરાવી ઉગ્રમાં ઉગ્ર કારા અગ્નિને જીતી લીધો. એવી રીતે ભક્તના સંકટનું નિવારણ કરનાર શ્રીકૃષ્ણનો પ્રતાપ અલૌકિક છે. જે પારજીએ મહા અપરાધ કર્યો તેને પણ સ્વર્ગમાં મોકલ્યો એવા સામર્થ્યવાન શ્રીકૃષ્ણ શું પોતાનો દેહ ન રાખી શકે? તે દેહમાં હોવા છતાં વિદેહી હતા. માયા અને સત્વ આદિ ત્રણ ગુણ કારણ અને તે સર્વના કારણ અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ તથા લય કરનાર જેની શક્તિનો અંશ જગતની સર્વ મહાશક્તિ છે એવા સર્વશક્તિમાન શ્રીકૃષ્ણ સ્વેચ્છાથી નિજ ધામમાં ગયા. તેમને આ લોકની આશક્તિ નથી કે પોતાના ધામની પ્રીતિ નથી. પોતાનો દેહ ચૈતન્ય ધન હોવાથી તેને વિષયનું સેવન બંધન કરતું નથી. તે જોઈ સાધક બ્રહ્મમાં પડી દેહ અભિમાન છોડશે નહીં અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરશે નહીં એમ માની વિદેહી શ્રીકૃષ્ણ નિજ ધામમાં ગયા અને દેહ મિથ્યા છે તે સિદ્ધ કરી દેખાડ્યું. સાધકજનને તારવા કૃપારુ થઈ તારવાનો પૂર્ણ માર્ગ દેખાડ્યો. વૈરાગ્યની દૃઢ સ્થિતિ પ્રાપ્ત કરી અને દેહ અભિમાનમાં વિરક્તિ આણી આત્મ પ્રાપ્તિ કરવાનો માર્ગ દેખાડી શ્રીપતિ ગયા. શ્રીકૃષ્ણએ દેહ ધારણ કરી અનેક લીલા વડે દેખાડ્યું છે કે જ્ઞાનીને જય પરાજયનું બંધન નથી. તે ઘરમાં રહેવા છતાં નિત્ય સંન્યાસી છે. પ્રથમ પોતે ગોવાળ તરીકે રહી પૂર્ણ સ્વામિત્વ પ્રાપ્ત કર્યું અને સેવક થઈ એઠું કાઢ્યું. છતાં પોતાના પૂર્ણત્વમાં કંઈ ઓછું થયું નહીં. કોઈનો ઉદ્ધાર કર્યો, કોઈના પગ પર માથું મૂક્યું, તેથી જ્ઞાનીને કંઈ ઓછું વધારે લાગતું તે જ્ઞાનના અતિ ગૃહ્ય લક્ષણનું પૂર્ણ આચરણ કરી દેખાડ્યું. જે દેહે દિનજનને ઉદ્ધાર્યા, જે દેહની ખ્યાતિને લીધે તેને દેવો પણ વંદન કરતા, જે દેહની કીર્તિ ત્રિલોકમાં ગવાય છે, તે દેહમાં અહમભાવનો નિશેષ ત્યાગ કરી શ્રીકૃષ્ણ નિજધામમાં ગયા. શ્રીકૃષ્ણના અવતારને અંતે જે પરમ ગતિ અને યોગની ઉત્કૃષ્ટ સ્થિતિ દેખાડી તેથી અધિક કોઈ ગતિ નથી. તે ગતિનું નામ પરાગતિ છે. જે કોઈ ભક્ત નિત્ય પ્રાતઃકાળમાં નિયમ શ્રદ્ધા અને પ્રેમથી શ્રીકૃષ્ણના પરમ પદનું ભક્તિભાવથી પઠન કરશે અને અર્થ સમજશે તે પરાગતિ પામશે. આ શ્લોક 14 ભુવનના જીવરૂપ છે, 14 ઇન્દ્રના ઇન્દ્ર પદરૂપ છે, 14 વિદ્યા સમાન છે અને વેદના 14 કાંડરૂપ છે. તક્ષકના ભયથી નિવૃત્ત થઈ વિદેહ સ્થિતિ પ્રાપ્ત કરવા શ્રીસુકે પરીક્ષિતને સુગમ ઉપાય બતાવ્યો. આવું સુગમ સાધન પણ જે નહીં વાપરે તે સંસારમાં ડૂબશે. શ્રીકૃષ્ણ તો નિજ ધામે ગયા. હવે આ બાજુ દારૂક અત્યંત વિહ્વર થઈ દ્વારકામાં જઈ પહોંચ્યો ત્યાં બનેલું વૃત્તાંત શ્રી શુક પરીક્ષિતને કહે છે. દારૂ કે શું જોયું, પ્રાણ વિનાના પ્રેત જેવી, રસ ચૂસી લીધા પછીની શેરડી જેવી, અથવા દાણા સિવાયના ભૂસા જેવી દ્વારકા નગરી દારૂકને જણાઈ. તેણે રજવાડામાં પ્રવેશ કર્યો ત્યાં રાજભવનમાં વસુદેવ અને ઉગ્રસેનને જોતા જ તેના નયનમાંથી અશ્રુધારા ચાલી અને આક્રોશ કરી તેમના ચરણ પકડ્યા. તેના મોઢામાંથી એક શબ્દ પણ નીકળ્યો નહીં. એટલે દ્વારકાના બધા લોકો અતિ વ્યાકુર થયા. દેવકી અને રોહિણી ગભરાઈ જઈ ત્યાં આવ્યા. દુઃખથી વ્યાકુર થયેલો તેમની સ્થિતિ જોઈને કૃષ્ણની સ્ત્રીઓ પણ ત્યાં આવી. કૃષ્ણના રણવાસમાં બધી સ્ત્રીઓ અને પુરુષો રજવાડામાં દોડી આવ્યા અને દારૂકની શોચનીય દશા જોઈ ગભરાઈ ગયા. દારૂક તો આક્રમણ કરતો જ હતો. શ્રીકૃષ્ણના વિયોગના સમાચાર આપતા તે મૂર્છિત થઈ ગયો. પછી વસુદેવ અને ઉગ્રસેને તેને સાવધ કરી સ્વસ્થ ચિત્તે બધો વૃત્તાંત પૂછ્યો ત્યારે તેણે શું કહ્યું તે સાંભળો. છેવટે પરાણે શાંત પડી તે કહેવા લાગ્યો કે હે દ્વારકાવાસીઓ, તમે અર્જુનને સાથે લઈ અહીંથી ભાગો. અર્ધ ક્ષણ પણ અહીં રહેશો નહીં. બધા યાદવો મરણ પામ્યા છે. પ્રભાસમાં યથાશાસ્ત્ર સર્વતીર્થ સ્નાન વગેરે કર્યા પછી મદ પી ઉન્મત્ત બની યાદવો માહોમાહી લડીને નાશ પામ્યા છે. બરભદ્રે દેહ ત્યાગ કર્યો છે. શ્રીકૃષ્ણ પણ સ્વધામ પધાર્યા છે અને તમને દ્વારકા છોડી ઇન્દ્રપ્રસ્થ જવાનું કહેવા મને અહીં મોકલ્યો છે. દ્વારકા સમુદ્રમાં ડૂબી જશે એમ શ્રીહરિએ કહેવડાવ્યું છે. દારૂકની વાત સાંભળતા જ દ્વારકામાં હાહાકાર થઈ રહ્યો. સર્વે હૃદય ફાટ રુદન કરવા લાગ્યા અને દેવકી તથા રોહિણી વગેરે મૂર્છિત થઈ ગયા. તેમના શોકનો પાર ન રહ્યો. પછી સ્ત્રી પુરુષ આપ્ત ઈષ્ટ અને બાળક સહિત સર્વ શ્રીકૃષ્ણના વિયોગથી વિહ્વર થઈ કોલાહલ કરતા અને મોટેથી આક્રંદ કરતા પ્રભાસ જવા નીકળ્યા. જ્યાં યાદવ નિર્જીવ બની પડ્યા હતા ત્યાં રડતા કકડતા તેઓ સર્વ આવી પહોંચ્યા. દેવકી, રોહિણી, વસુદેવ અને ઉગ્રસેન જ્યાં યાદવ પડ્યા હતા ત્યાં ગયા. યાદવ વીરોને ત્યાં મરણ પામેલા જોયા. રામ અને કૃષ્ણ ત્યાં દેખાયા નહીં, તેથી તેમના વિરહથી અત્યંત શોકાતુર થઈ ચારે જણે તુરત પ્રાણ છોડ્યા. યાદવની સમસ્ત સ્ત્રીઓએ અગ્નિમાં પ્રવેશ કરવા ચિત્તા ખડકી. બરનામની પત્ની રેવતી આદિ પોતાના પતિનું ધ્યાન ધરતી ચિત્તામાં પડી. દેવકી તથા રોહિણી વગેરે વાસુદેવની પત્નીઓ પોતાના પતિના દેહ સાથે અગ્નિમાં બળી. રતિ પ્રદ્યુમન સાથે અને રૂપવતી સાંભ સાથે, રોચના અને ઉષા અનિરુદ્ધ સાથે સતી થઈ. શ્રીકૃષ્ણની સ્ત્રીઓની કૃતિ અદ્ભુત હતી. સતી શિરોમણી રુક્ષ્મણી દ્વારા અગ્નિમાં મળે તેમ તક્ષણ શ્રીકૃષ્ણ સ્વરૂપમાં મળી ગઈ. તેના દેહનું દહન કરવા પ્રેતપણું રહ્યું નહીં. શ્રીકૃષ્ણ જેવી તે સ્વયંભૂ અને પરિપૂર્ણ હતી. બીજી મુખ્ય સાત રાણીઓની પણ તેવી જ ગતિ થઈ. બાકીની 16,000 સ્ત્રીઓ તદાત્મય ભાવે અગ્નિમાં પ્રવેશ કરી શ્રીકૃષ્ણ સ્વરૂપને પામી. શ્રીકૃષ્ણનું નામ સ્મરણ કરવાથી શ્રીકૃષ્ણ સ્વરૂપ થવાય છે. તો જેઓએ તેમના દર્શન તથા સ્પર્શ ન કર્યા હતા તેઓ જ્ઞાન સ્વરૂપ જ હતી. તેમની ગતિ કોઈ રીતે ઓછી કહેતા પણ પાપ લાગે. જેને શ્રીકૃષ્ણનો સંગ થાય છે તેનો ઉદ્ધાર જ થાય છે. હે પરીક્ષિત રાજા, શ્રીકૃષ્ણનો ગમે તે પ્રકારે જેને જે સહવાસ થયો તે સર્વનો નિશ્ચય ઉદ્ધાર થયો છે. શ્રી કૃષ્ણે જેના સાથી બની રથ હાંક્યો તે પ્રિય મિત્ર અર્જુન શ્રી કૃષ્ણના વિયોગથી ઉદ્વેગ કરવા લાગ્યા. તેટલામાં કૃષ્ણ ગીતા તેમને યાદ આવી તે યુક્તિથી પોતાના મનને સમજાવવા લાગ્યા. મારા મન તથા બુદ્ધિ શ્રી કૃષ્ણ છે, સર્વ ઇન્દ્રિયો તેના પ્રકાશથી પોતપોતાની ક્રિયા કરે છે. મારા હૃદયમાં શ્રી કૃષ્ણ બિરાજે છે, કૃષ્ણ મારા અંગનું અંગ છે, મારા જીવનનું જીવન છે, અંદર તથા બહાર પરિપૂર્ણ કૃષ્ણ જ છે. શ્રી કૃષ્ણનો વિયોગ માનનાર મન શ્રી કૃષ્ણમાં જ નિમગ્ન છે. ભૂતની આકૃતિ ભિન્ન ભિન્ન છે પણ તેમાં શ્રી કૃષ્ણ અભિન્ન અને સમાન છે. ઘટ માટીથી ભિન્ન હોતા નથી, ઘટ માટીથી ભિન્ન હોતા નથી. વસ્ત્ર તંતુનો ત્યાગ ન કરી શકે. શ્રી કૃષ્ણનો વિયોગ માનીએ ત્યાં બધે જ શ્રી કૃષ્ણ છે. વિયોગને સત્ય માનવો તે ભ્રાંતિ છે. નિત્ય સર્વવ્યાપક અને પરિપૂર્ણ શ્રી કૃષ્ણથી હું ભિન્ન હોઈ શકું જ નહીં. અક્ષર બ્રહ્મા પરમ પુરુષોત્તમના જન્મ મરણ માનનાર માણસ મૂર્ખ છે. જે ક્ષર તથા અક્ષરથી પણ પર છે તેમાં જન્મ તથા મરણ ભ્રાંતિ છે. શ્રી કૃષ્ણનો મને જરા પણ વિયોગ નથી. મારું સ્વરૂપ નિત્ય છે, નિર્મળ છે, અચર છે અને આનંદ સ્વરૂપ છે. મારા સ્વરૂપની દ્રષ્ટિથી બોલતા હું જ શ્રીકૃષ્ણરૂપ અવતાર છું અને મારી લીલાથી અનેક ચરિત્ર કરી અંતે મારામાં જ હું સમાઈ જાઉં છું. નર તથા નારાયણ અભેદ છે. ગીતાનો ઉપદેશ કરી શ્રી કૃષ્ણએ જે સમાધિ મને લગાડી છે તે કોઈ પણ કારે છૂટે એવી નથી. મહાયુદ્ધમાં જે છૂટી નહીં તે શ્રી કૃષ્ણના અવસાન વખતે પણ છૂટે જ નહીં. તે બોધ મારા ચિત્તમાં પરિપૂર્ણ ભરેલો છે. શ્રી કૃષ્ણ જેને ગીતાનો ઉપદેશ કરે તે પૂર્ણ સ્થિતિ ન અનુભવે એ કહેતા જ વાચાને દૂષણ લાગે છે. વેદના અર્થનો સારાંશ કાઢી શ્રી કૃષ્ણએ ગીતા પ્રગટ કરી. તેનો અભિપ્રાય સમજતા જ મોક્ષ પ્રાપ્ત થાય છે. સ્ત્રી તથા શૂદ્રને વેદે દૂર રાખ્યા, તે વેદની ન્યૂનતા દૂર કરવા શ્રી કૃષ્ણએ ગીતા પ્રકટ કરી અને અર્જુનના નિમિત્તે સમસ્ત જનને ઉદ્ધાર્યા. ગીતાનો મહિમા અગાધ છે. તેના બોધથી અર્જુને પોતાના ચિત્તનું સાંત્વન કર્યું અને શાંતિ ધારણ કરી. સર્વ યાદવો નાશ પામવાથી અનિરુદ્ધના પુત્ર વ્રજ્ર સિવાય કોઈ ગોત્ર જ કર્માંતર કરવા રહ્યો નહીં. વ્રજ્ર દ્વારકામાં રહ્યો તેથી અર્જુન પોતે જ્ઞાનનો ગર્વ ન આણતા સર્વની ઉત્તર ક્રિયા કરી પિંડદાન આપી દ્વારકામાં આવ્યા. કર્મમાં અકર્મ જોવાનું અર્જુન પૂર્ણ રીતે શીખ્યા હતા તેથી તેમણે ખુશીથી સર્વ અંતિમ કર્મ કર્યું. પણ તે દ્વારકા આવ્યા ત્યાં પણ બીજું અરિષ્ટ ઉદ્ભવ્યું હતું. સમુદ્ર ભયંકર રીતે ખરભરી ઉઠ્યો હતો. શ્રી કૃષ્ણએ દ્વારકા છોડ્યું તે જોઈ સમુદ્રે આવી તેને ક્ષણવારમાં ડૂબાડી દીધી. તેથી સર્વ જીવ લઈને ભાગવા લાગ્યા. આખી દ્વારકા નગરી ડૂબી પરંતુ ભગવંતનું સ્થાન કાયમ રહ્યું. પાતાળમાંથી જે કુળનો નાશ કરવા આવ્યા તે પ્રભુનું સ્થાન સમુદ્રએ ડૂબાડ્યું નહીં. જ્યાં હરિનું નિત્ય નવું પ્રકાશમાન સ્વરૂપ સાનિધ્યમાં છે અને જેનું સ્મરણ મંગળકારી હોય સર્વ પાપનો નાશ કરનાર છે તે હરિનું સ્થાન જ સલામત રહેવા દીધું. દ્વારકામાં હજી પણ તે સ્થાને શ્રી કૃષ્ણની પૂજા થાય છે. હે પરીક્ષિત રાજા, તે શ્રી હરિનું સ્થાન કેવું છે તે હવે કહું છું. આ રીતે દ્વારકા ડૂબ્યા પછી બાકી રહેલા બાળક વૃદ્ધ તથા સ્ત્રી વગેરે સર્વેને લઈ અર્જુન ઇન્દ્રપ્રસ્થ જવા નીકળ્યો. પ્રભાસમાં જે યાદવ ગયા હતા તે બધા મરણ પામ્યા. વારકામાં જે વ્રજરાદિક બચવા પામ્યા હતા તેમને લઈ અર્જુન ઇન્દ્રપ્રસ્થ આવ્યો અને ત્યાં અનિરુદ્ધના પુત્ર વ્રજ્રનો યાદવ વંશના રાજા તરીકે અભિષેક કર્યો અને પછી પોતે ધર્મ પાસે જવા નીકળ્યો. હે પરીક્ષિત રાજા, અર્જુને ધર્મને શ્રીપતિના નિજ ધામ ગયાના ખબર કયા કે તરત જ કુંતાજીએ પ્રાણ છોડ્યા અને પરીક્ષિત રાજા તને રાજ્ય સોંપી પાંચે પાંડવો દ્રૌપદી સહિત નિવારણ પંથે પરવાર્યા. દેવના દેવ સર્વેશ્વરના અવતાર તથા ચરિત્રનું જે શ્રદ્ધાથી ગાન કરશે તે પવિત્ર થશે. એટલું જ નહીં પણ તે તીર્થને પવિત્ર કરશે. ધનલોભીને ધનમાં અને મકોડાને ગોરમાં જેવી શ્રદ્ધા છે તેવી શ્રદ્ધા અને પ્રેમથી શ્રીહરિના ગુણ ગાવાથી પરમપદની પ્રાપ્તિ થશે. પતંગિયાની માફક ભક્તિભાવમાં કૂદકો મારવો તેનું નામ શ્રદ્ધા છે. હરિની કીર્તિના કીર્તનમાં જેનું ચિત્ત ચોંટ્યું છે તે દેહમાં વર્તતો હોવા છતાં તે હરિમાં છે અને હરિ તેનામાં છે. હરિનું કીર્તન કરતા કરતા દેહ અભિમાન છૂટે છે, તેથી તે આકાશની માફક અલિપ્ત થઈ સહજ સ્થિતિ પામે છે. જગતનો ઉદ્ધાર કરવા શ્રીકૃષ્ણએ પોતાની કીર્તિ પ્રસારી છે. હે પરીક્ષિત રાજા, આવું આ પરમ અમૃત આત્મજ્ઞાનનો સાર અત્યંત અદ્ભુત શ્રીકૃષ્ણ ચરિત્ર જન્મથી અંત સુધી મેં તને સવિસ્તર કહું છું. કૃષ્ણ અવતાર પૂર્ણ અવતાર છે અને અવતારની લીલામાં જ્ઞાન પ્રધાન છે. તેમાં 12 ચરિત્ર પરમ પવિત્ર છે. યશ, શ્રી, ઔદર્ય, જ્ઞાન, શાંતિ અને વૈરાગ્યરૂપ ઐશ્વર્ય સહ શ્રીકૃષ્ણએ અવતાર લીધો, તેથી તે અવતાર જ્ઞાન પ્રધાન પૂર્ણ અવતાર છે. બીજા અવતારમાં આ ગુણ ગુપ્ત રાખ્યા છે. શ્રીકૃષ્ણના સંગથી સર્વનો ઉદ્ધાર થયો. શ્રીકૃષ્ણની કીર્તિનું શ્રદ્ધા અને પ્રેમથી ભજન કરવાથી સાધક ચોથી ભક્તિ અથવા પરમ ભક્તિ અથવા પરમ ગતિ પામે છે. આર્થ અર્થાથી અને જિજ્ઞાસુની સ્થિતિ તો સહજ રહે છે, પણ તેને વિષયમાં સહજ વિરક્તિ થાય છે. સમ, દમ આદિ સંપત્તિ તેને પગે પડે છે. શ્રીકૃષ્ણ સદા તેની પાસે રહે છે. તેને સર્વ પ્રાણી માત્રમાં શ્રીકૃષ્ણ દેખાય છે. ચોથી ભક્તિ પ્રગટ થાય છે એટલે તે પોતે શ્રીકૃષ્ણ રૂપ થઈ રહે છે. ચોથી ભક્તિમાં પૂજ્ય અને પૂજક શ્રીકૃષ્ણ જ છે અને પૂજા અર્ચન આદિ ઉપચાર પણ દેવ પોતે જ થઈ રહે છે. દેહ, ઘર, જાત, આપ ને સર્વ સંસાર જે કારે ભક્તને શ્રીકૃષ્ણ રૂપ જણાય છે તે કારે શ્રીકૃષ્ણને ભક્તને અર્ધ ક્ષણ પણ જુદાપણું રહેતું નથી. તે પરમહંસની કૃષ્ણ ગતિ પામે છે અને પરાભક્તિ પ્રાપ્ત કરે છે. જે સ્વરૂપ ચલિત નથી તે ખરેખર કૃષ્ણ સ્વરૂપ છે. કલયુગના મંદમતી જીવને શ્રીકૃષ્ણની કીર્તિ પાવન કરી તારે છે અને સંસાર બંધન છેદે છે. 11મા અધ્યાયમાં શ્રીપતિએ જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તથા મુક્તિનું નિરૂપણ કર્યું છે. પ્રથમ અધ્યાયમાં નારદ વાસુદેવનો સંવાદ સાધકને વૈરાગ્ય પ્રાપ્ત કરાવી તેની ભૂમિકા શુદ્ધ કરાવે છે. પછી વિદેહના 9 પ્રશ્ન અને 9 યોગેશ્વરના 9 ઉત્તર જ તે ક્ષેત્રમાં 9 હર રૂપ છે. તે હરથી સાધકનું ક્ષેત્ર અતિ શુદ્ધ થાય છે. ત્યાર પછી ઉદ્ધવના સંવાદથી સાધકના વિકલ્પરૂપ નવા ઉગતા તૃણ છેદાય છે. કામ તથા લોભના ગુપ્ત મૂર્યા ઉખેડી નખાય છે અને ક્રોધના અતિ જાડા મૂર્યા પણ જળમાંથી કાઢી નાખવામાં આવે છે. ઉદ્ધવરૂપ ચાતકનો દુઃખ હરવા કૃપાધન શ્રીકૃષ્ણ બ્રહ્મજ્ઞાનનું નિરૂપણ કરી એ ક્ષેત્રને પૂર્ણ ભીંજવે છે અને તેને આત્મબોધનો બાફ લગાડે છે. શ્રવણરૂપ નરી દ્વારા પૂર્ણ બ્રહ્મરૂપ બી આ દોક્ષજ પોતે વાવે છે. રખડતા ઢોર પાક ખાઈ ન જાય તે માટે ક્ષેત્રની ચારે બાજુથી અવધૂતના સંવાદરૂપ ખાઈ ખોદે છે. પાક તૈયાર થવા આવતા જુદા જુદા મતરૂપી પક્ષી ખાવા આવતા તેને 10મા અધ્યાયમાં શ્રી અનંત ભજનરૂપ ગોફણથી ઉડાડવામાં આવે છે. 11મા અધ્યાયમાં મુક્તના લક્ષણરૂપ હાથે પોંક ચખાય છે. 12મા અધ્યાયમાં સત્સંગ દ્વારા ભક્તને પાકનો ભોગતા બનાવે છે. 13મા અધ્યાયમાં સાધકને વિષય નડે નહીં એમ કહી હંસગીત દ્વારા સમાધિ શીખવી પૂર્ણ પાક ઉત્પન્ન કરવામાં આવે છે. 14મા અધ્યાયમાં સાધકને ભજન દ્વારા તૈયાર થયેલો પાક પામવાની રીત દેખાડી તે પાક સિદ્ધિ ખેંચી ન જાય તે 15મા અધ્યાયમાં સમજાવ્યું છે. 16મા અધ્યાયમાં વિભૂતિના નિરૂપણ દ્વારા પાકનો અવધિ દેખાડ્યો. 17મા તથા 18મા ચારેય વર્ણ અને ચારેય આશ્રમનો અહીંનો અધિકાર દેખાડ્યો. 19મા અધ્યાયમાં પાક કાપી એકઠો કરી તેના પોત્રા કાઢી શુદ્ધ કણ તૈયાર કર્યા અને 20મામાં ત્રિવિધ ભાગના નિરૂપણ દ્વારા શુદ્ધ કણ રાખી ગુણ દોષરૂપ ચોર તે લઈ જતા હોય તે વખતે સંરક્ષણ કેમ કરવું તે શીખ્યું. ગુણ દોષ મોટા ચમત્કારિક છે, તે આપણી સાથે મળી જઈ સ્નેહ દેખાડી છરે છે. 21મામાં વેદનો પણ એક અર્થતા દેખાડી. 22મામાં સાંખ્ય દ્વારા ચોર કયે માર્ગે આવી પાક લઈ જાય છે તે દેખાડ્યું. 23મામાં ભિક્ષુગીત દ્વારા મનને જીતવાનો માર્ગ દેખાડ્યો. 24મામાં પ્રકૃતિનું મિથ્યાપણું દેખાડી પાકનું રક્ષણ કર્યું. 25મામાં પાકનું રક્ષણ સહજ કેમ થાય તે દેખાડ્યું. 26મામાં કામાશક્તિ પાકને લૂંટનાર છે તે જણાવ્યું. 27મામાં પાક પૂરો હાથ કરવા ક્રિયાયોગ શીખવ્યો. 28મામાં પાકની અંતરબાહ્ય સદા તૃપ્ત કરનાર અમૃતફળરૂપ યોગ્યતા દેખાડી. આ અધ્યાય યોગનો ભંડાર અને ગુપ્ત જ્ઞાનરૂપ છે. આ અધ્યાય અત્યંત સુખકર છે. તેનો રસ જીભ સિવાયના ગ્રહણ કરી શકાય છે. ઓગણત્રીસમાં અધ્યાયમાં સાધક અને સાધકની એકાત્મતા કરી અહંકારનો નાશ કરી ભગવદ્ ગતિ પ્રાપ્ત કરાવી પરમા આનંદના ઓડકાર આણ્યા. 30મા તથા 31મા અધ્યાય દ્વારા ભોજનને અંતે ચંદન અને પાન અર્પણ કર્યા. બ્રહ્મજ્ઞાનીને મમતા ન હોવી જોઈએ તે પણ કુરસંહાર કરી દેખાડ્યું. ભાગવત મહાક્ષેત્ર છે, બ્રહ્મ મુખ્ય બીજ છે. જાગીરદાર નારદ તેમાં વિચિત્ર બી વાવે છે. વ્યાસ 10 પ્રકારના બંધ બાંધી સ્વ આનંદનો અગાત પાક તૈયાર કરે છે. સુખ ક્ષેત્રને સાચવવા બેસે છે તે હરિકથારૂપ ગોફણથી પાપરૂપ પક્ષીઓ ઉડાડે છે. હે ઉદ્ધવ, પાક એકઠો કરી દાણા કાઢી અનેક સ્વાદિષ્ટ પકવાન તૈયાર કરે છે અને જગતને તે ચખાડી ઉપકાર કરે છે. સુખના મુખ દ્વારા પરીક્ષિતને આત્મતૃપ્તિ થઈ અને શાંતિ મળી તેની ભાવનાથી દીપિકા તૈયાર થઈ. તેની ભાવનાથી દીપિકા તૈયાર કરી શ્રીધરે નિજાત્મ સ્થિતિ પ્રાપ્ત કરી જનાર્દન સ્વામીએ કૃપા કરી પ્રાકૃત ભાષા દ્વારા બ્રહ્મરસથી ભરેલો થાર મારી આગળ મૂક્યો. તે પ્રેમથી ચાટી હું સ્વ આનંદથી પુષ્ટ થયો છું. કાયા વાચા અને મનથી જે નમ્ર છે તે આ 11મા અધ્યાયના અધિકારી છે. જ્યાં સુધી સર્વ પ્રાણી માત્રમાં ભગવદ્ ભાવ ઉપજ્યો નથી ત્યાં સુધી આ જ્ઞાન સમજાયું નથી એમ જાણવો. આ અધ્યાય સમુદ્રરૂપ છે. તેમાં જેટલી ઊંડી ડૂબકી મારી ભક્ત નિમગ્ન થશે તેટલા રત્ન તે પામશે. શ્રીકૃષ્ણ અને ઉદ્ધવરૂપ ગંગા અને યમુનામાં જ્ઞાનબોધરૂપ ગુપ્ત સરસ્વતીના સંગમથી ત્રિવેણી પ્રયાગરૂપ આ તીર્થ છે. તેમાં વૈરાગ્યરૂપ મહામાસમાં શ્રદ્ધારૂપ અરુણ્યોદયે નિત્ય સ્નાન કરનાર શ્રીકૃષ્ણ પદ પામે છે. આ કપિલાષ્ટીની પરવણી છે. આ 31 ખંડનું વૃંદાવન છે. તેમાં શ્રીકૃષ્ણ નિત્ય સ્વ આનંદે વસે છે. 1500 શ્લોકરૂપ પાંદડા છે. ત્યાં જ્ઞાનરૂપ પુણ્યનો બહાર શોભી રહ્યો છે. તેમાં પોતાનું જીવન વ્યતીત કરનાર પરમ પાવન થઈ બ્રહ્મરૂપ થાય છે. 11મો સ્કંદ ભાગવતનો સાર છે. જનાર્દન સ્વામીની કૃપાથી ગ્રંથ સંપૂર્ણ થયો છે. એકનાથે જનાર્દન સ્વામીને શરણે જઈ આ ગ્રંથ સંપૂર્ણ કર્યો એમ કહેવામાં ભિન્નપણાનો દોષ લાગે છે. સર્વ ઇન્દ્રિયોનો વ્યાપાર જનાર્દન ચલાવે છે તેથી જનાર્દને જ ગ્રંથ સંપૂર્ણ કર્યો છે.